पूज्य बेंसरी चंपा बेन्ना नियम सरना कलसो 85-86-9-7
એમાં જે નિરત છે, એમાં જે દાયા, એમાં જે લીન છે, પરબ્રહ્મ નો અનુષ્ઠાન, એમાં આત્મામાં જે લીન છે, એવા જે મુનિઓ એના જ અનુષ્ઠાન માં લઈને એમાં નિરત છે, એમાં પ્રવીણ છે, એમાં એકદમ રત છે, એવા મુનિઓ એના જ અનુષ્ઠાનમાં, એના આચરણમાં, પરબ્રહ્મ ના અનુષ્ઠાનમાં જે લીન છે, આત્માનું પરમાત્માનું જ આચરણ કરવું, બીજું કોઈ આચરણ બહારનું, જેને વિભાવનું આચરણ તો એકદમ એકદમ ગૌણ થઈ ગયું છે, પરમાત્માનું જ આચરણ જેને મુખ્ય થઈ ગયું, પરમાત્માની શ્રદ્ધા, પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું આચરણ, પરમાત્મા રૂપે જેની પરિણતિ છે, પરમાત્મા સ્વરૂપ અનાદિથી આત્મા છે, એને પરમાત્માનું આચરણ જેને પ્રગટતી છે, મને પરમાત્માની શ્રદ્ધા તો ભ્રષ્ટાશ્રમમાં હોય છે, પરમાત્માનું જ્ઞાન હોય ભ્રષ્ટાશ્રમ, પણ પરમાત્માનું આચરણ તો અમુક પ્રકારે ભ્રષ્ટાશ્રમમાં હોય છે, મુખ્ય આચરણ તો મુનિઓને પરમાત્માનું આચરણ મુખ્યપણે પ્રગટ થયું છે, એને પરમાત્માનું જ આચરણ છે, એનું બધું બહારથી ખાવું પીવું બેસવું થઈ ખાવાની ક્રિયા તો મુનિને એકદમ ગૌણ થઈ ગઈ, બધું એને પરમાત્માનું જ આચરણ છે, બીજું બધું એ બહારથી દેખાય, મુનિ હાલતા દેખાય કે ચાલતા દેખાય, બોલતા દેખાય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતા દેખાય, બધું દેખાય, પણ એનું આચરણ પરમાત્મામાં જ એનું આચરણ છે, એવા પરમાત્મામાં એક પરમાત્માના અનુષ્ઠાનમાં જે લીન થઈ ગયા છે, છઠ્ઠી સાતમે ગુંઠાની ભૂલતા મુનિરાય વારંવાર પરમાત્મા પરમાત્મા પરમાત્માની જે અનુભૂતિ કરે છે, પરમાત્માનો આનંદ, જે આનંદ પરમાત્માના આનંદમાં લીન છે, પરમાત્માના જ્ઞાનમાં, પરમાત્માના આનંદમાં, પરમાત્માના આનંદ ગુણોમાં જે લીન છે, એવા મુનિઓને બસ એક પરમાત્માનું જ આચરણ છે, પરમાત્માના શ્રદ્ધામાં એવા અચળ નિશ્ચળ છે, પરમાત્માની એવી ચૈતન્ય ઉપર એવી દ્રષ્ટિ એની અડક થઈ ગઈ છે, જ્ઞાન પણ તે બાજુ પરમાત્મા તરફ પડી ગયું છે, નાયકની જ્ઞાતાધારાની ઉગ્રતા અને સ્વરૂપની સ્વાનુભૂતિ એકદમ ઝડપથી જેને વારંવાર થાય છે, એવું પરમાત્માનું આચરણ જેને મુખ્ય છે, એવા મુનિરાજ જગતમાં ડાયુ ગુણ છે કે જે મુનિ જેનું ડાયા છે, એ ચતુર છે, ચતુરમાં ચતુર હોય તો મુનિઓ જ છે, સાવકો ગૌણ છે એની આગળ, સાવકોની ચતુરાય ગૌણ, પણ ચતુરાય હોય તો મુનિઓ નહીં છે, કે જે પ્રમાણે પોતે નિશ્ચય કર્યો, જે નક્કી કર્યું શ્રદ્ધા, કે બસ એક આત્મા જ આ સર્વસ્વ છે, આ જગતની અંદર હોય તો આત્મા જ સર્વસ્વ છે એવું નક્કી કરીને એવું જ આચરણ જે કરે છે, તે જ મુનિઓ, તે જ ચતુર અને દાયા છે, જેને નક્કી કર્યું અને તે તરફ વળે છે, ઓછા સમય દ્રષ્ટિ જે રસ્તે જવું નથી, જે રસ્તો જીવને દુઃખરૂપ છે, તે નક્કી કર્યું કે આ રસ્તો દુઃખરૂપ છે તો તે દિશામાં જવાનું શું પ્રયોજન છે, મુનિએ નક્કી કર્યું, નક્કી થઈ ગયું કે આ રસ્તે જવું દુઃખરૂપ છે, એ રસ્તો મુનિ છોડી દીધો, એકદમ આત્મા તરફ પડી ગયા છે, એ દયા છે, કે સાવ કોઈ શ્રદ્ધા તો કરી કે આ રસ્તે જવું, એ રસ્તો, આ રસ્તો જીવને દુઃખરૂપ છે, એ આત્માનો રસ્તો નથી, એ આ રસ્તો બીજો જ છે, આ જડ તરફનો રસ્તો, આ ચૈતન તરફનો રસ્તો જ નથી, એમ સાવ કોઈ નક્કી કર્યું તો પણ તે બાજુ અમુક પ્રકારે જવાનું બને છે, જે નક્કી કર્યું તે જે નક્કી કર્યું ત્યાં જવું છું સમજું, મુનિઓ નક્કી કરીને તે તરફ એકદમ વળી ગયા છે, જે રસ્તે જવું નથી એની પડપૂછ કરવાની શું પ્રયોજન છે, ત્યાં જોવા જવાનું શું પ્રયોજન છે, ત્યાં ટકવાનું શું પ્રયોજન છે, જે દિશા આત્માને નુકસાનરૂપ છે તે દિશા સામું જોવાનું પ્રયોજન શું છે? જે દિશા આત્માને સુખરૂપ છે તે દિશામાં જવું એ મુનિઓને એકદમ સુખપ્રદ લાગ્યું છે કે તે દિશામાં જાય છે. જે દિશામાં માં બાર ડોકિયું મારવાથી કઈ સુખનું કારણ નથી, અહીંયા જોવા જવાનું કઈ પ્રયોજન નથી. પણ શ્રાવકોને પુરુષાર્થની મંદતાને લઈને થોડા બહાર આવે છે. આ મુનિઓ તો અંતરમાં વારંવાર અંતરમાં જાય, જે નક્કી કર્યું કે જે દિશા આ દિશા જીવને સુખરૂપ, આ દિશા ચૈતન્ય નથી, આ દિશા બધી જળ તરફની છે, આ દિશા બધી પૂતગળ તરફની છે, જે વિરુદ્ધ સ્વભાવ તે દિશા તરફ જવાનું કાંઈ પ્રયોજન નથી. મુનિઓ વારંવાર જે પ્રયોજનભૂત આત્મા પોતે છે એ તરફ જ પોતાનું આક્રમણ કરી રહ્યા છે. ડાયા પોતે જે દિશાએ જવું નથી ત્યાં પૂછવાનું, પડપૂછ કરવાનું કઈ પ્રયોજન નથી, ત્યાં ઉભા રહેવાનું કે કઈ જોવાનું કઈ પ્રયોજન નથી. જલ્પથી અને અંતરના વિકલ્પના ઉથામથી એમ છે ને, એમાં અંતરના જલ્પ ઉઠી ને અંતરના વિકલ્પના ઉથાન આવે બસ થાવ, વિકલ્પ આવે બસ થાવ. અંતર જલ્પ ને અંદર વિકલ્પ ના ઉથાન થી આચાર્ય કે બસ થાવ. આ રસ્તો ને આ દિશા અમારી નથી, આ રસ્તો ને આ દિશા બધી જળ તરફની દુઃખ, આ દિશાએ જ આ અંતર જલ્પ જે ઉડે જલ્પ હોય બસ થાવ. તમને પૂર્ણ કરું છું, હું મારા સ્વરૂપમાં ડૂબી જવા માટે આવું છું, હવે પાછું નથી આવું. પણ તો પણ સાધના છે એટલે જરા બહાર આવી જાય છે, બસ થાવ બસ થાવ. આ અંતર જલ્પથી બસ થાવ. આ અમારો દેશ નથી, આ અમારો રહેવાનું સ્થાન નથી, આ બધું પર છે, આ કોઈ અમારું ઘર નથી, ખાતાનું સ્થાન નથી, દુઃખરૂપ છે, આ અમારું કોઈ નથી, આ તો બધું બીજું છે. આ વિકલ્પથી બસ ખાવ, અંતર્જલથી બસ ખાવ. હવે જે અમારો નાયકની પરિણતિ, અનંત ગુણોની પરિણતિ છે, એની અંતરમાંથી પર્યાયો, જુદી જુદી સ્ફૂર્ણાઓ, જુદી જુદા પર્યાયો, નિર્મળ નિર્મળ પર્યાયો પ્રગટ થાય એવી દિશામાં, એવા આત્મામાં અમારે જવું છે. અંતર્જલથી બસ ખાવ, પૂર્ણ થઈ જાય, એનો ક્ષય થઈ જાય, હવે આ જતું નથી. અંતરમાં જે સ્વરૂપમાં જે પૂર્ણતા આનંદ ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ અંદર છે એ બધું પૂર્ણ થાય. હું તે સ્વરૂપમાં ડૂબવા માટે જાઉં છું, બહાર આવવું જ નથી. સ્વરૂપમાં ગયા તે સમાયા તે બહાર આવ્યા જ નહીં. એ ગુણના પર્યાય ભેદોમાં પણ અમે દ્રષ્ટિ દેતા નથી. અમે તો અનંત ગુણનો સાગર, જે મહાસાગર ચૈતન્ય દેવ છે, એમાં જ અભેદપણે એમાં દ્રષ્ટિ મૂકીને એમાં જ સમાઈ જવા માટે જાઉં છું. બહાર આવવું નથી, વિકલ્પથી બસવા. સાધના છે એટલે બહાર આવી જવાય છે. તો વાત જ શું કરવી, ભાષા બોલવી, ભાષામાં કેવું, એ બધું એની તો સી વાત છે. અંતર જલ્પ ઉઠે છે, બે શુભાશુ બે જલ્પથી બસવા. બહાર ભાષા બોલવી એ શુભની હો તો પણ શું, બહિર્જલ્પ બહિર્જલ્પની તો વાત જ છે. ભાષા બોલવી શુભ ભાવોને લગતી ભાષા, એની સાથે કાંઈ પ્રયોજન નથી. અંદર શુભના અંતર જલ્પ આવે એ પણ બસ થાવતું, બસ આ શુદ્ધાત્માની શુદ્ધ પરિણતી તે બધી સતત થઈ જાય. જેમ છે તેમ આત્મા અનાદિનો જે છે શક્તિ રૂપે તે બધો પ્રગટ, શુદ્ધાત્મા પરિણતિમાં બધો પ્રગટ થઈ જાય. એ અમારું સ્વઘર છે ને, રહેવાનું રહેઠાણ છે, અમારું રહેઠાણ નથી. સ્વરૂપમાં જ્યાં ગયા પછી પાછા આવ્યા જ નહીં. કેવળ જ્ઞાની સ્વરૂપમાં એક ઘડી કેવળ જ્ઞાની ને એવી આવી, અંતરમાં જ્ઞાન ગયા પછી પાછા જ નહીં. પાછા વિકલ્પ નો ક્ષય થયો, એવી શ્રેણી માંડી દીધી. અંતરમાં સમાયા સમાયા પછી પાછા નહીં. ભાષા બોલવાનું તો ક્યાં, અંતર જલ્પ જ છૂટી ગયા. શુકલ ધ્યાન ની શ્રેણી ની અંદર દ્વૈગુણ પર્યાયના ને જલ્પો ઉઠતા હતા, અંતર જલ્પ એ નહીં. એક પછી એક દ્રવ્ય ગુણ ને પર્યાય, એમાં તો એક દ્રવ્ય ઉપર હો કે ગુણ, બધા જલ છૂટી ગયા. એક આત્મા માં થયેલી પરિણત એક દ્રષ્ટિ તો આત્મા ઉપર થંભેલી જ હતી, પણ ઉપયોગ પણ એમાં થંભી ગયો કે પછી ઉપયોગ મારે જ નહીં. આ મુનિઓની દશા વારંવાર અંતરમાં જવાની મુનિઓની આ પરિણતિ સાધના એવી સાધના સાધવા મુનિઓ જંગલમાં ફેલાઈ જાય એવા એકાંતવાસમાં એની બહારની કઈ પડી નથી. અંતરમાં જોઈ રહ્યા છે કે બહારમાં શું જંગલ છે કે શું વાત પ્રાડું નાખે છે કે શું થાય એ થતો એ થાવ બધું બહિર છે. હું તો અંતરમાં જાઉં છું. અંતરમાં જવા માટે આ બધા જંગલમાં વાસ થાય છે. બહારથી ચાલીને અંતરથી છોડવા માટે અંદરની સાધના પ્રગટ કરી
એટલે હાથની આંગળીથી લેવામાં આવેલા જન્ય દેવની પૂર્ણ જ્ઞાન પ્રકાશ વાળા આત્મામાં પોતે સ્થિર થઈ ગઈ એવા તેજને તપી તપને તપની સમ્યકૃતિ તપને તપી તે સાચો તપસ્વી દેવી કે માન મુક્તિરૂપી વારા મને જે મુક્તિરૂપી સ્ત્રી પ્રાપ્ત કરે છે.
ગુરુદેવને આ જટેકમાં બધું શરૂઆતથી આર્મી જ આવતું હતું. થોડું પહેલા જેને આર આપ્યો એને મુક્તિ આપી ને એવું બધું આવતું હતું. હસ્તાગ્રહ હાથની આંગળીથી દેવામાં આવેલો આ ભક્તો દીધેલો બીજા ભક્તો જ દીને એ ભક્તો એ હાથને હસ્તાગ્રહ હાથેથી દીધેલો દાન હારદાન એ આહારદાન લઈને જ્ઞાન પ્રકાશ છે જે આત્માની અંદર પૂર્ણ જ્ઞાન પ્રકાશ છે. આત્મા કઈ અધૂરો નથી. પૂર્ણ જ્ઞાન પ્રકાશ વાળો એવો જે આત્મા એનું ધ્યાન કરીને મુનિઓ એનું ધ્યાન કરે છે. હાર તો નિમિત્ત છે ભક્તોએ દીધેલું આહાર આહાર એની સાથે ભક્તોના દીધેલા આર છે. આર તો નિમિત્ત છે મુનિઓ પુરુષાર્થ પોતાથી કરી રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ આત્મામાં ધ્યાન કરીને
એ રીતે
સાચા તપને પતીને આત્મામાં એવી તીક્ષ્ણ તપ કરે આત્મામાં એવી ઉગ્ર ધ્યાનને એ ઉગ્ર ધ્યાનને ધારણ કરે છે સમ્યક રૂપી તપને તપે છે એવી ઉગ્રતા ધ્યાન નીકળે છે. બહાર તો શિખર ઉપર તપ તપવા જાય ઉનાળામાં અને શિયાળામાં દરિયા કિનારે બધું બહાર, પણ અંદર એવો ઉગ્ર તપ થાય. બહારથી શરીર તો એકદમ તાપમાં પોતે બેઠા હોય એટલું તો અંદર સહનની શક્તિ આવી, પણ વિકલ્પી તરફ નથી. વિકલ્પ તો ઉગ્ર ધ્યાન કરી રહ્યા છે એવો સાચો તપ ટકી જાય છે. ઉગ્ર તીક્ષણ તપ ટકી જાય છે સાચો તપસ્વી એવો જે દિવ્યમાં એવો સાચો તપ તપે છે. તપ ને દે દીપ્યમાન લખ્યું છે મુનિ તપ થી તપાયમાન એવો દે દીપ્યમાન મુનિ મુક્તિ રૂપી પર્યાય ને પ્રાપ્ત કરે છે. અને વચ્ચે હાર લીધું છે. હાર તો નિમિત્ત છે મુનિ પુરુષાર્થ પોતાથી થઈ છે. આવે છે કે હાર સાવ કોઈ હાર દીધો એટલે સાવ કોઈ તપશ્ચરણ દીધું. આમાં ગુરુદેવ ના ઉલ્લંઘન આવે છે. હારમાં સાવ કોઈ દાન દીધું એટલે સાવ કોઈ કેમ જાણે મુનિની તપશ્ચરણ દીધું એમ ઉપચારથી કહેવામાં આવે છે. હાર શરીર ટકવાનું નિમિત્ત છે અને શરીર વજ્રસુર નારાસંગે એ પોતે પુરુષાર્થમાં એ બધું નિમિત્તની વાત છે. મુનિ પુરુષાર્થ પોતાથી કરી રહ્યા છે, પણ સાવ કોઈ હાર દીધો જેમ સાવ કોઈ જાણે કે મુનિને મુક્તિ આપી અથવા સાવ કોઈ કેમ તપશ્ચરણ આપ્યું એમ કહેવામાં આવે છે. કારણ કે સાધનાનું નિમિત્ત શરીર છે કે મુનિનું શરીરથી કોઈ સાધનાનું નિમિત્ત છે અને શરીરનું તકવાનું નિમિત્ત હાર છે એટલે ભક્તોએ દીધેલો આર. મુનિરાજ આંગણે પધારે છે, નવતા ભક્તિથી આ દેશે ભક્તું મુનિને ઊંચી આંખને બિહારે છે, પડગામ કરે છે, આ જળ બધું શુદ્ધ છે, નવ નવ કોટી પાર પક્ષાલ એ બધું નવદા ભક્તિ આવે છે. એવી રીતે ભક્તિ કરીને મુનિને હાર આપે છે, હાર જળ શુદ્ધ મન વચન કાયા બધું છે. એવી રીતે અત્યારે આ બધું શુદ્ધિ બધી તો દેખવામાં આવતી નથી, ચોથા કાળની અંદર બધી જાતની શુદ્ધિથી મુનિને હાર દેતા. મુનિને આ તરફ તો બહુ લક્ષ પણ નથી, દરેક જરા વિકલ્પ આવે છે, શુદ્ધ આ તરફ વિકલ્પ જાય, હાર લેવા પધારે છે, શ્રાવકો એને ભાવ ભક્તિથી હાર આપે છે. અમારી નિમિત્ત તરફથી શ્રાવકો એ લીધેલો હાર અંદરમાં બધું ધ્યાન કરે છે, પૂર્ણ પ્રકાશ વાળો આત્મા છે, જ્ઞાન પ્રકાશ વાળો એમાં મુનિ ધ્યાન કરે છે, એવું ઉગ્ર ધ્યાન કરે છે, એવું તપસ્કરણ કરે છે કે જે કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરે છે. જેવા મુનિ વારંવાર આત્મામાં લીન થાય છે અને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરે છે. શ્રાવકોએ મુનિઓને મુક્તિ આપી, તપસ્કરણ આપી, પોતે ઉપાડી તેણી પોતે માંડેલી શ્રાવકોની ભક્તિ કેવી હોય છે, દેવકીના ઘરે ઓલા પુત્રો એના એના હોય છે, મુનિ છે પેલાથી વયા ગયેલા છે ને તો પોતે ઓળખતું નથી, દરેકના મોઢા એક સરખા છે, છ પુત્રો છે ને છ એના બધા જોટે જોતા આવે છે, બબે બબે હાર લેવા આવે છે, પેલા બે મુનિ આવે તો બહુ ભક્તિથી હાર આપે છે, આમ એને એકદમ ભક્તિ ઉછળે ભક્તિથી હાર આપે, એ બે જણા હાર લઈને જાય ને તો એવા ને એવા લાગે, બીજા બે આવે છે જરી કાતરું પડતો એ લઈને જાય, મને ખબર ન હોય ઓલા તો વયા જાય ને પછી ઓલા બે આવે છે. આમ તો હું એમ શંકા નથી કરતી દેવકી કે આના મુનિરાજ કેમ, એને વિચાર આવે છે કે આ મુનિ આના મુનિરાજ કેમ આ બીજી વાર આવે છે, પણ તોય ભક્તિપૂર્વક હાર દે, એવી જ જાતના એવડી ઉંમરના દેખાય ને એવી જ જાતના મોઢા દેખાય, બધું એક જ જાતનું કાંઈ ઓળખાય નહીં, બીજા બે આવે છે તો એ ભક્તિ સુખો કે હાર દે, પાછા એ જાય ત્યાં પાછા ત્રીજા આવે છે, બબ્બે બબ્બે આવે છે, એવા બે બધા એને નિર્દોષ આવે, બધું રાજાનું ઘર છે એટલે હાર તો પુષ્કળ હોય, પણ બધો શુદ્ધ હાર છે, દેવથી ભક્તિથી હાર લીધા છે. શ્રાવકો એવા હોય શંકા ન કરે કોઈ જાતની, ખબર વગર ને શંકા કરે તો નુકસાન થાય, હાર તો ભક્તિથી જાય, વિચાર આવે છે કે આ મુનિ કેમ વારંવાર હાર લેવા આવે છે, એમ વિચાર આવે છે, બોલતી કઈ નથી ભક્તિ થી આ પડગાહન કરે, હું ચાસન ને ભાત કક્ષા ને બધું કરી, પણ આ મુનિ એમ કે હાર લઈને જાય છે ને હાર લેવા કેમ આવે, એમ વિચાર, પણ તોય ભક્તિ એટલી છે કઈ મુનિ ને જરાય ઓલું થાય જરાય નથી કરતી, ભક્તિ થી જાણે. પછી ભગવાન ને સમસરણ ને મેં પૂછ્યું પ્રભુ આજ એક મુનિ કેમ, એક ના એક મુનિ બે ત્રણ વાર કેમ મારા ઘરે હાર લેવા પડે, મને બહુ ભક્તિ આવતી હતી, અરે દેવકી એ તો તારા પુત્રો જ હતા ને એક જાતના, એ તો જુદા જુદા મુનિ હતા, એક મિત્ર ભક્તિ કેવી હોય છે વિચાર નથી આવતો, એ દેવકી નું એવું, અને એક અયોધ્યામાં જે બેન હતી એ ચોમાસામાં મુનિ હાર લેવા આવે નહી, અને ઓલા એને ઓલા ચારણ દુધિધારી હતા ને કે એને હિંસા ન થાય એના શરીરથી, એટલે એ અયોધ્યામાં હાર લેવા ગયા, ઓલા શેઠ ના ઘરે તો શેઠ ને જ કાંતો વિચાર એવું છે કે આ આ મુનિ ચોમાસામાં બહાર નીકળી નહીં અને આ મુનિ કેવા ચોમાસા માર દેવા એવા છે કે આચાર વિચાર કરી મુનિ જેવા નથી લાગતો. એવું નથી કે ધાર દેવા પોતે ઉત્તમ દેવા એના ઘરની એની દીકરાની બહુ કોઈ હાર દીધો હાર તો દીધો પણ એ મુનિ પછી હાર લઈને મંદિરમાં બેઠો. ત્યાં કોઈ બીજા મુનિ અહીંયા શેઠ મંદિરમાં જાય છે ત્યાં આ મુનિ જોઈને બીજા મુનિ આ મુનિ કઈ પૂછે છે ઓલા મુનિ ચોમાસામાં આવ્યા છે આ કઈ બરાબર થયા નથી પછી પસ્તાવો થાય છે. એટલે આવું ખોટી શંકા કરવા આવો દોષ નું કારણ થાય છે. જાત જાતના મુનિ હોય લબ્ધિધારી હોય ચારણ લબ્ધિધારી હોય કોઈ જ્ઞાની હોય અને અવધિ જ્ઞાની હોય જાત જાતના મુનિ હોય એમાં શંકા કરે તો નુકસાન નું કારણ થાય. એ છે અવધિ જ્ઞાની મુનિ બોલાવે છે આમાં આંગળી કરીને ત્રણ જ્ઞાન હોય તો અવધિ ઓલા સમજી ગયા કેમ ત્રણ આંગળી કરે તો પોતે પધારે છે કે આમાં કઈ કારણ છે તો પધારે છે ઉપયોગ મૂકીને જોવે છે કે આમાં કઈક નીતિ દાખલ છે આ શુદ્ધ આવું બધું સાધના કરે છે આમ ની નંબર છે કઈ
આત્મા.